A Deal of Two Cities, Charles Dickens.
एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतियोंनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક કૃતિની દુનિયામાં જઈ રહ્યા છીએ જેણે પેઢીઓને મંત્રમુગ્ધ કરી છે, ચાર્લ્સ ડિકન્સની ક્લાસિક એ ટેલ ઓફ ટુ સિટીઝ.
જી, ડિકન્સ વિક્ટોરિયન યુગના એ મહાન લેખક, સમાજ અને માનવમનની ઊંડી સમજ.
બરાબર, એમની કલમે ગરીબી, ન્યાય, સામાજિક ભેદભાવ આ બધા મુદ્દાઓને અવાજ આપ્યો. પણ આ નવલકથા જે 1859માં આવી એ થોડી જુદી છે. સામાન્ય રીતે તેઓ લંડન વિશે લખતા.
હા, પણ અહીં તેઓ આપણને ઐતિહાસિક કેનવાસ પર લઈ જાય છે, ફ્રેન્ચ ક્રાંતિનો એ ભયાનક ઉથલબાથળવાળો સમય.
અને વાર્તાના કેન્દ્રમાં છે બે શહેરો, લંડન અને પેરિસ. પણ આ ફક્ત શહેરો નથી, ખરું ને?
ના જરાય નહીં. ડિકન્સ એમને બે અલગ દુનિયા તરીકે રજૂ કરે છે. લંડન જે પ્રમાણમાં સ્થિર છે, વ્યવસ્થિત, અને બીજી તરફ પેરિસ
જે ક્રાંતિની આગમાં સળગી રહ્યું છે, અત્યાચાર, બદલો એવી બધી ભાવનાઓથી ભરેલું.
અને શરૂઆત કેવી ધારદાર છે. ઇટ વોઝ ધ બેસ્ટ ઓફ ટાઈમ્સ, ઇટ વોઝ ધ વર્સ્ટ ઓફ ટાઈમ્સ.
હા, એ શ્રેષ્ઠ સમય હતો, એ સૌથી ખરાબ સમય હતો. આ પંક્તિઓ ખાલી યુગનું વર્ણન નથી કરતી, એ તો આખી નવલકથામાં વણાયેલી દ્વૈતતાનો પાયો નાખે છે. સારું ખરાબ, આશા નિરાશા,
જીવન અને મૃત્યુ બધું જ સાથે.
તો ચાલો આ બે શહેરોની કથા, એના પાત્રોના સંઘર્ષ અને ડિકન્સના ઊંડા અવલોકનોની આજે આપણે વિગતે વાત કરીએ. સમજીએ કે આ કૃતિ આજે પણ કેમ આટલી મહત્વની છે.
ચોક્કસ. વાર્તા શરૂ થાય છે 1775માં. ટેલ્સન બેંકના એક પ્રતિનિધિ છે મિસ્ટર જાર્વિસ લોરી, વૃદ્ધ અને વ્યવહારુ.
હા, લોરી.
એક યુવાન સ્ત્રી લ્યુસી મેનેટને મળવા ટોવર જાય છે
અને એમની પાસે એક રહસ્યમય સંદેશ છે. રિકોલ ટુ લાઈફ,
જીવનમાં પાછા બોલાવાયા.
જીવનમાં પાછા કોના માટે છે આ સંદેશ?
આ સંદેશ લ્યુસીના પિતા ડોક્ટર એલેક્ઝાન્ડર મેનેટ માટે છે. લ્યુસી તો એમને મૃત જ સમજતી હતી.
ઓ,
ડોક્ટર મેનેટ ફ્રાન્સના ખૂબ જ જાણીતા ડોક્ટર હતા, પણ કોઈ કારણ વગર એમને 18 વર્ષ સુધી પેરિસની બેસ્ટિલ જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા.
18 વર્ષ કોઈ કારણ વગર, ભયાનક કહેવાય.
હા, અને હવે તેઓ મુક્ત થયા છે, પણ જેલના અનુભવે એમને તોડી નાખ્યા છે. એમની યાદશક્તિ, એમનું વ્યક્તિત્વ બધું જાણે ભૂસાઈ ગયું છે.
એટલે જ્યારે મિસ્ટર લોરી અને લુસી એમને મળે છે ત્યારે એમની સ્થિતિ કેવી હોય છે?
તેઓ પેરિસના સેન્ટ એન્ટોઇન વિસ્તારમાં જાય છે. ડિફાશ દંપતીની વાઇન શોપ છે ત્યાં. એના ઉપરના માળે એક અંધારી ઓરડીમાં ડોક્ટર મેનેટ બેઠા હોય છે.
ડિફાર્જ એ પણ છે,
અર્નેસ્ટ ડિફાર્જ, ડોક્ટર મેનેટના જૂના નોકર, અને એની પત્ની થેરેસ ડિફાર્જ. એમણે ડોક્ટરને સાંચવ્યા છે મુક્તિ પછી. પણ ડોક્ટરની હાલત એ તો બસ એક પડછાયા જેવા લાગે છે. આંખો ખાલી અને સતત એક જ કામ કર્યા કરે છે.
કયું કામ?
જૂતા બનાવવાનું. જેલમાં એમણે આ એક જ કળા શીખી હતી, એ સિવાય બીજું કશું યાદ નથી જાણે. એ દ્રશ્ય ખરેખર હૃદય કંપાવી દેવું છે.
ખરેખર પેલો સંદેશ, રિકોલ ટુ લાઈફ, એ ખાલી શારીરિક મુક્તિ નથી લાગતી, એ તો એક મોટો સવાલ છે. શું આટલા ભયાનક આઘાત પછી કોઈ ખરેખર જીવનમાં પાછું ફરી શકે?
સાચી વાત છે. ડોક્ટર મેનેટનું જૂતા બનાવવું એ ખાલી શારીરિક ક્રિયા નથી, એ તો એમના માનસિક બંધનનું, એમની તૂટેલી હાલતનું પ્રતીક છે.
પણ અહીં લ્યુસીનું પાત્ર એ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે?
લ્યુસી અદ્ભુત છે. એ ભાંગી નથી પડતી, પણ ખૂબ જ પ્રેમ અને ધીરજથી એમના પિતાની સંભાળ રાખે છે. એ પ્રથમ મિલન ખરેખર ખૂબ ભાવુક છે. પિતા તો પુત્રીને ઓળખતા પણ નથી.
પણ લ્યુસીનો પ્રેમ ધીમે ધીમે અસર કરે છે. ડોક્ટર મેનેટના મન પર જે ધુમ્મસ છે તે જાણે થોડું ઓછું થાય છે. પછી મિસ્ટર લોરી, જે વ્યવહારુ હોવા છતાં સંવેદનશીલ છે, એ બંનેને સુરક્ષિત લંડન લઈ આવે છે.
એટલે લંડન એમના માટે એક નવી શરૂઆત જેવું બને છે, પેરિસની અંધાધૂંધીથી દૂર.
હા, એક શાંત આશ્રયસ્થાન. પણ ડોક્ટર મેનેટની સાજા થવાની સફર લાંબી અને મુશ્કેલ છે. લ્યુસીના પ્રેમભર્યા વાતાવરણમાં એ ધીમે ધીમે સુધરે છે, ડૉક્ટર તરીકે કામ પણ શરૂ કરે છે. પણ પેલો ભૂતકાળ એ પૂરેપૂરો નથી જ જતો નહીં.
ના, એ ઘા બહુ ઊંડા છે, ક્યારેય સંપૂર્ણ રૂજાતા નથી. જ્યારે પણ કોઈ મોટો માનસિક તણાવ આવે, કોઈ જૂની યાદ તાજી થાય, એટલે તરત જ એ પાછા પેલું જૂતા બનાવવાનું શરૂ કરી દે છે.
અર્ધજાગૃત મનમાં એ આઘાત જીવતો રહે છે.
બરાબર. હવે લંડનમાં વાર્તામાં બે મુખ્ય પુરુષ પાત્રો આવે છે. બંને યુવાન છે અને બંનેનું ભાગ્ય લ્યુસી સાથે જોડાયેલું છે.
કોણ છે એ બે પાત્રો?
પહેલો છે ચાર્લ્સ ડાર્ને, ફ્રેન્ચ ભાષાનો શિક્ષક, દેખાવે સજ્જન, શાંત, નૈતિક.
પણ એની પાછળ કંઈક રહસ્ય છે.
હા, એ ખરેખર ફ્રાન્સના એક કુલીન પરિવાર એવરેમોન્ડનો વંશજ છે. પણ આ પરિવાર ખૂબ ક્રૂર અને ઘમંડી હતો, એટલે ડાર્ને સ્વેચ્છાએ પોતાની પદવી, સંપત્તિ બધું છોડી દીધું છે.
મતલબ પોતાના પરિવારના વારસાથી એ દૂર ભાગી રહ્યો છે.
જી, અને ઇંગ્લેન્ડમાં એક સામાન્ય માણસ તરીકે નવું જીવન શરૂ કર્યું છે. બીજો યુવાન છે સિડની કાર્ટન.
સિડની કાર્ટન એ કેવો છે?
એ અંગ્રેજ બેરિસ્ટર છે, અસાધારણ બુદ્ધિશાળી, કાયદાનો નિષ્ણાત, પણ એટલો નિરાશાવાદી, ઉદાસીન અને દારૂનો વ્યસની.
ઓહો, પ્રતિભાશાળી પણ સ્વવિનાશક.
બરાબર, પોતાની પ્રતિભા વેડફી રહ્યો છે. અને સૌથી નવાઈની વાત, ચાર્લ્સ ડાર્નેડ અને સિડની કાર્ટનનો ચહેરો એટલો બધો મળે છે કે લોકો ભૂલ કરી બેસે.
શું વાત છે, એક જ સિક્કાની બે બાજુ જાણે. અહીં ડિકિન્સ ફરી પેલી દ્વૈતતાની થીમ લઈ આવ્યા નહીં?
ચોક્કસ. દેખાવમાં સમાનતા, પણ સ્વભાવ અને જીવન જીવવાની રીતમાં જમીન આસમાનનો ફરક. ડાર્ને જવાબદારી નૈતિકતામાં માને છે, જ્યારે કાર્ટન શરૂઆતમાં તો પ્રતિભા હોવા છતાં નિષ્ફળતા અને વ્યર્થતાનું પ્રતીક છે.
અને આ બંને યુવાનો?
બંને લ્યુસીના પ્રેમમાં પડે છે. ડાર્નેનું વર્તન અને સ્થિર ભાવિ લ્યુસીને આકર્ષે છે. કાર્ટન પણ લ્યુસીને ખૂબ ઊંડો પ્રેમ કરે છે, પણ એ પોતાની જાતને લ્યુસી માટે અયોગ્ય માને છે.
એનો આત્મતિરસ્કાર એ ખરેખર દુઃખદ છે.
ખૂબ જ. એકવાર ડાર્ને પર રાજદ્રોહનો મુકદ્દમો ચાલે છે, ત્યારે કાર્ટનની હોશિયારી અને ડાર્ને સાથેની એની સમાનતા જ ડાર્નેને બચાવે છે. છતાં કાર્ટન પોતાની જાતને નકામો જ ગણે છે. જો કે લ્યુસીની દયા એના દિલને સ્પર્શે છે અને લ્યુસીને એક વચન આપે છે.
કેવું વચન?
કે તે લ્યુસી માટે અને લ્યુસીના પ્રિયજનો માટે કંઈ પણ બલિદાન આપવા તૈયાર રહેશે. અને આ વચન ભવિષ્યમાં ખૂબ મહત્વનું સાબિત થાય છે.
જ્યારે લંડનમાં આ બધું ચાલી રહ્યું છે, ત્યારે પેરિસમાં શું થઈ રહ્યું છે? પેલું ડિફાર્જ દંપતી?
હા, પેરિસમાં ક્રાંતિની જ્વાળાઓ ધીમે ધીમે વધી રહી છે. મોન્સેનિયર ડિફાર્જ, જે ડોક્ટર મેનેટના જૂના મોકર હતા, એ હવે ક્રાંતિકારી નેતા બની ગયા છે.
અને એમની પત્ની મેડમ ડિફાર્જ
એક ખરી શક્તિશાળી છે. શાંત દેખાય, સતત ગૂંથણકામ કરતી રહે, પણ એની આંખોમાં બદલાની આગ છે. અને એનું ગૂંથણકામ
એ સામાન્ય નથી લાગતું.
ના, એ એક ગુપ્ત સંકેત લિપિ છે, જેમાં એ ક્રાંતિના દુશ્મનોના નામ ગૂંથી રહી છે. જાણે એક જીવતી મૃત્યુ યાદી તૈયાર કરી રહી છે.
બાપરે, મેડમ ડિફાર્જ તો જાણે વર્ષોના અન્યાય સામેના ક્રોધનું સ્વરૂપ લાગે છે.
બરાબર. કુલીનોના અત્યાચાર સામેનો સંચિત રોષ. એક પ્રસંગ છે, માર્કિઝ એવરેમોન્ડ ડાર્નેના કાકા, એમની ગાડી નીચે એક બાળક કચડાઈ જાય છે અને એ થોડા સિક્કા ફેંકીને જતા રહે છે.
આ તો હદ કહેવાય.
આવી ઘટનાઓ લોકોના ગુસ્સાને ભડકાવે છે. વાઇન શોપ બહાર ઢોળાયેલો વાઇન પીવા માટે લોકો જે રીતે દોડે છે, એ ખાલી ગરીબી નથી બતાવતું, એ આવનારા લોહિયાળ સંઘર્ષનો ઇશારો પણ છે.
ડિકન્સ આ નાના સંકેતો દ્વારા મોટી વાત કહી જાય છે.
જી. હવે વાર્તા 5 વર્ષ આગળ વધે છે. લંડનમાં શાંતિ છે. લ્યુસી અને ડાર્નેના લગ્ન થઈ ગયા છે. એમને એક પુત્રી છે, નાની લ્યુસી.
અને ડોક્ટર મેનેટ,
એમની તબિયત કેવી છે?
એ ઘણા સ્વસ્થ છે, ભૂતકાળ ભૂલીને ખુશ છે. પણ લગ્નની સવારે એક ઘટના બને છે. ડાર્ને પોતાની સાચી ઓળખ, એવરેમોન્ડ પરિવાર સાથેનો સંબંધ ડોક્ટર મેનેટને જણાવે છે.
ઓહ, અને ડોક્ટર મેનેટ પર શું અસર થાય છે?
એ ફરીથી પેલા ભયાનક આઘાતમાં સરી પડે છે. 9 દિવસ સુધી સતત જૂતા બનાવ્યા કરે છે.
9 દિવસ?
હા.
મિસ્ટર હોરી અને લ્યુસી આ વાત છુપાવે છે. ડોક્ટર મેનેટ ભાનમાં આવે છે ત્યારે એમને કશું યાદ નથી હોતું. પણ આ ઘટના બતાવે છે કે ભૂતકાળ હજુ પીછો નથી છોડી રહ્યો.
અને પછી તો 1789 આવી જાય છે, ફ્રેન્ચ ક્રાંતિ.
હા, બેસ્ટિલ પર હુમલો થાય છે. ડિફાર્જ દંપતી એમાં આગળ પડતા હોય છે. મોન્સિયર ડિફાર્જ ડૉક્ટર મેનેટની જૂની કોઠડીમાં કંઈક શોધવા પણ જાય છે. પેરિસમાં હિંસા અને અરાજકતા ફેલાઈ જાય છે.
પેલો શ્રેષ્ઠ સમય અને સૌથી ખરાબ સમય હવે હકીકત બની જાય છે.
અને આ ઇતિહાસની ઘટનાઓ હવે પાત્રોના જીવનમાં સીધી દખલ કરે છે. 1792માં ફ્રાન્સમાં આતંકનું શાસન ચાલી રહ્યું છે. હજારો લોકોને ગિલોટિન પર ચડાવાઈ રહ્યા છે.
ભયાનક માહોલ.
એવા સમયે ડાર્નેને ફ્રાન્સથી એક પત્ર મળે છે. એના પરિવારનો જૂનો વફાદાર નોકર ગેબેલ મુશ્કેલીમાં છે. ક્રાંતિકારીઓએ એને કેદ કર્યો છે અને એ ડાર્નેને મદદ માટે બોલાવે છે.
ડાર્ને શું કરે છે? ફ્રાન્સ જવું તો ખતરનાક હતું એના માટે.
એ જ તો નૈતિક દ્વિધા છે. એ જાણે છે કે જોખમ છે, કારણ કે ભૂતપૂર્વ કુલીન છે, પણ ગેબેલ પ્રત્યેની ફરજ અને કદાચ થોડું ભોળપણ કે પોતે નિર્દોષ છે એટલે કંઈ નહીં થાય.
એને પેરિસ જવા પ્રેરે છે.
હા, લ્યુસી કે ડૉક્ટર મેનેટને કહ્યા વગર એ ગુપ્ત રીતે ફ્રાન્સ જવા નીકળી પડે છે અને આ નિર્ણય એના જીવનમાં તોફાન લાવે છે.
આ નિર્ણય ખરેખર વિચારવા જેવો છે. ફરજ કે ભોળપણ? ડિકન્સ જાણે કહેવા માંગે છે કે તમે તમારા ભૂતકાળથી ભાગી નથી શકતા. ઇતિહાસ તમને પાછો ખેંચી લાવે છે.
બરાબર. પેરિસ હવે ન્યાયનું નહીં બદલાનું શહેર છે. જેવો ડારને ફ્રાન્સ પહોંચે છે એની ધરપકડ થઈ જાય છે, ભાગેડું કુલીન ગણીને.
નવા કાયદા મુજબ એ દેશદ્રોહી ગણાયો.
હા, એને લા ફોર્સ જેલમાં પૂરી દેવાય છે. લ્યુસી અને ડોક્ટર મેનેટને ખબર પડે છે એટલે તરત જ પેરિસ દોડી આવે છે.
હવે ડોક્ટર મેનેટની ભૂમિકા મહત્વની બને છે નહીં, એમનો જેલનો ભૂતકાળ.
હા, એ અણધારી રીતે મદદરૂપ થાય છે. ક્રાંતિકારીઓ ડોક્ટર મેનેટને બેસ્ટિલના શહીદ તરીકે જુએ છે, એમનું માન રાખે છે.
એટલે એ પોતાના પ્રભાવનો ઉપયોગ કરે છે.
જી.
ડાર્નેને તાત્કાલિક સજામાંથી બચાવે છે, ખાસ કરીને પેલા સપ્ટેમ્બર હત્યાકાંડ વખતે. એ લગભગ 15 મહિના જેલમાં રહે છે.
15 મહિના
પછી એનો કેસ ચાલે છે. ડોક્ટર મેનેટ જુબાની આપે છે અને એમના પ્રભાવને કારણે ડાર્ને નિર્દોષ છૂટી જાય છે.
વાહ, પરિવારમાં ખુશી છવાઈ હશે.
હા, પણ થોડી જ વાર માટે, કારણ કે એ જ દિવસે ડાર્ને ઘરે પહોંચે પહેલા જ એની ફરીથી ધરપકડ થાય છે.
શું ફરીથી? કોણે કરાવી?
આરોપ લગાવનાર છે ડિફાર્જ દંપતી અને કોઈક ત્રીજો અજ્ઞાત. કોઈને સમજાતું નથી કે હવે શું થયું.
બીજા મુકદ્દમામાં શું થાય છે?
એમાં રહસ્ય ખુલે છે. મોન્સિયર ડિફાર્જ જુબાની આપે છે, કહે છે કે બેસ્ટિલ પર હુમલા વખતે ડોક્ટર મેનેટની કોઠડીમાંથી એને એક જૂનો કાગળ મળ્યો હતો, ચીમનીમાં છુપાવેલો.
અને એ કાગળ?
એ ડોક્ટર મેનેટે પોતે લખેલો પત્ર હતો, જેલમાં હતા ત્યારે. એ પત્ર કોર્ટમાં વંચાય છે અને બધું બદલાઈ જાય છે.
પત્રમાં શું હતું એવું? ડોક્ટર મેનેટે પોતાની કેદનું સાચું કારણ લખ્યું હતું. વર્ષો પહેલા બે એવરેમોન્ડ ભાઈઓ, ડાર્નેના કાકા અને પિતા, એમણે એક ગરીબ પરિવાર પર ભયાનક અત્યાચાર કર્યો હતો. એક યુવાન બહેન પર બળાત્કાર, ભાઈની હત્યા, પિતાનું આઘાતથી મૃત્યુ.
ડોક્ટર મેનેટને એમની સારવાર માટે બોલાવ્યા હતા અને એમણે આ ગુનો જાહેર કરવાની કોશિશ કરી, એટલે એવરેમોન્ડ ભાઈઓએ એમને જેલમાં નંખાવી દીધા.
અને પેલો પીડિત પરિવાર?
એ મેડમ ડિફાર્જુનો પોતાનો પરિવાર હતો. એ અત્યાચારમાં બચી ગયેલી એકમાત્ર સભ્ય હતી.
હે ભગવાન, આ તો ભયાનક વળાંક છે.
અને પત્રના અંતમાં?
અંતમાં ડોક્ટર મેનેટે અત્યંત ગુસ્સા અને હતાશામાં એવરેમોન્ડ ભાઈઓ અને એમના આખા વંશને ઈશ્વર સમક્ષ દોષિત ઠેરાવ્યા હતા, એમના વિનાશની કામના કરી હતી.
એટલે ડોક્ટર મેનેટના પોતાના શબ્દો?
એમના જ જમાઈ ચાર્લ્સ ડાર્ને માટે મૃત્યુદંડનું કારણ બન્યા, કારણ કે એ એવરેમોન્ડ વંશ જ હતો.
કેવી ક્રૂર વક્રોક્તિ! મેડમ ડિફાર્જોનો બદલો જાણે પૂરો થયો. અહીં ન્યાય અને પ્રતિશોધ વચ્ચેની રેખા બિલકુલ ભૂંસાઈ ગઈ.
હા, મેડમ ડિફાર્જ એ બદલાનું સ્વરૂપ છે. ડોક્ટર મેનેટ પણ પીડિત હતા, પણ એમનામાં કરુણા છે. મેડમ ડિફાર્જનો બદલો અંધ છે.
ક્રાંતિ જાણે પોતાના જ બાળકોને ખાઈ જાય છે.
ડાર્નેને ગિલોટિનની સજા થાય છે. લ્યુસી ભાંગી પડે છે. ડોક્ટર મેનેટ ફરી માનસિક રીતે પડી ભાંગે છે. હવે કોઈ ચમત્કાર જ બચાવી શકે.
અને એ ચમત્કાર એટલે?
સિડની કાર્ટન.
હા,
સિડની કાર્ટન. એ પેરિસ આવી પહોંચ્યો છે. એને બધી ખબર પડે છે. એ ડિફાર્જની વાઇન શોપમાં જાય છે અને સાંભળે છે કે મેડમ ડિફાર્જ હવે લ્યુસી અને એની દીકરીને પણ મારવા માંગે છે.
ઓહ!
આ સાંભળીને કાર્ટનના મનમાં કંઈક બદલાય છે. લ્યુસી પ્રત્યેનો પ્રેમ, પેલું વચન, એના જીવનને એક હેતુ મળે છે.
એ શું યોજના બનાવે છે?
એ ખૂબ જ જોખમી યોજના. એ જેલના જાસૂસ જ્હોન બરસાદની મદદ લે છે.
સજાના દિવસે છેલ્લી ઘડીએ કાર્ટન ડાર્નેની કોઠરીમાં જાય છે.
એની પેલી શારીરિક સમાનતાનો ઉપયોગ કરીને?
બરાબર. એ ડાર્નેને બેભાન કરે છે, પોતાના કપડાં એને પહેરાવે છે અને ડાર્નેને બહાર મોકલી દે છે, જેમ મિસ્ટર લોરી, લ્યુસી એની દીકરી અને ડૉક્ટર મેનેટ ભાગી જવા તૈયાર છે.
અકલ્પનીય.
એણે પોતાની જાતને ડાર્નેની જગ્યાએ મૂકી દીધી.
જી.
અને જ્યારે પરિવાર ભાગી રહ્યો છે ત્યારે મેડમ ડિફાર્જ લ્યુસીને પકડવા આવે છે.
પણ ત્યાં કોણ હોય છે?
ત્યાં હોય છે મિસ પ્રોસ, લ્યુસીની વફાદાર સેવિકા. એ અને મેડમ ડિફાર્જ વચ્ચે ભયાનક લડાઈ થાય છે, પ્રેમ અને વફાદારી વિરુદ્ધ નફરત અને વેર.
અને પરિણામ?
એ લડાઈમાં મેડમ ડિફાર્જ પોતાની જ બંદૂકથી મરી જાય છે. નફરતનો અંત નફરતથી. મિસ પ્રોસ બચી જાય છે પણ કાયમ માટે બહેરી થઈ જાય છે.
અને સિડની કાર્ટન?
કાર્ટન ડાર્નેના વેશમાં શાંતિથી ગિલોટિન તરફ જાય છે. એના ચહેરા પર ડર નથી પણ એક અજીબ શાંતિ છે, જાણે એના જીવનને સાર્થકતા મળી ગઈ હોય.
એને કોઈ ઓળખી નથી જોતું.
એક ગરીબ દરજીણ જે એની સાથે જ મરવા જઈ રહી છે એ ઓળખી જાય છે. કાર્ટન એને હિંમત આપે છે અને પછી એ પોતાના અંતિમ અમર શબ્દો વિચારે છે.
It is a far, far better thing than I do, than I have ever done.
It is a far, far better rest that I go to, than I have ever known.
હું જે કરી રહ્યો છું તે મેં ક્યારેય કરેલા કોઈ પણ કાર્ય કરતા ઘણું ઘણું સારું છે. હું જે આરામ તરફ જઈ રહ્યો છું તે મેં ક્યારેય અનુભવેલા કોઈ પણ આરામ કરતા ઘણો ઘણો સારો છે.
વાહ, કાર્ટનનું આ બલિદાન એ પુનરુત્થાનની થીમને ચરમ સીમા પર લઈ જાય છે. એનું મૃત્યુ ખાલી ડાર્નેનું જીવન નથી બચાવતું, એના પોતાના આત્માને પણ મુક્તિ આપે છે.
એના વ્યર્થ જીવનની અંતે એક ઉચ્ચતમ અર્થ મળ્યો. નિસ્વાર્થ પ્રેમની શક્તિ કેવી રીતે માણસને બદલી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
એણે જાણે વેરના ચક્રને તોડવાનો પ્રયાસ કર્યો.
ચોક્કસ. અંતે ડાર્ને અને લ્યુસી લંડન પાછા ફરે છે, શાંતિથી જીવે છે. એમને બીજો પુત્ર જન્મે છે જેનું નામ તેઓ સિડની રાખે છે. ડૉક્ટર મેનેટ પણ સ્વસ્થ રહે છે, જોકે એ ભયાનક દિવસોની યાદો કાયમ રહે છે.
તો આ મહાન કૃતિમાંથી મુખ્ય વાત શું શીખવા મળે? મને લાગે છે કે બલિદાન અને પુનરુત્થાનની શક્તિ.
હા, કાર્ટન અને ડૉક્ટર મેનેટ બંનેમાં એ દેખાય છે. બીજું, પેલી દ્વૈતતા. લંડન પેરિસ, ડાર્ને કાર્ટન, ન્યાય બદલો.
અને માનવ સ્વભાવની અંદર પણ પછી ન્યાય વિરુદ્ધ પ્રતિશોધનો મુદ્દો, ખાસ કરીને મેડમ ડિફાર્જ દ્વારા, શું બદલો ક્યારે સાચો ન્યાય હોઈ શકે?
એ મોટો પ્રશ્ન છે. અને અલબત્ત પ્રેમ અને વફાદારીની તાકાત, લ્યુસી, મિસ પ્રોસ, કાર્ટન, એ અંધકારમાં આશા જેવા છે. અને હા, સામાજિક અસમાનતા અને વર્ગ સંઘર્ષ જે ક્રાંતિનું કારણ હતા.
ડિકેન્સની લખવાની શૈલી પણ અદ્ભુત છે. પેલો સર્વજ્ઞ કથનકાર જે બધું જાણે છે.
હા, એ આપણને પાત્રોના મનમાં લઈ જાય છે. અને પ્રતીકો, ઢોળાયેલો વાઇન, ગુણથણકામ, ગિલોટિન, પગલાનો અવાજ,
આ બધું વાર્તાને ઊંડાણ આપે છે. અને પૂર્વસૂચન અને વક્રોક્તિનો ઉપયોગ સતત એક તણાવ રહે છે.
જી. અને પેલી શરૂઆતની પંક્તિઓ તો આખી નવલકથાનો મિજાજ બાંધી દે છે.
સાચી વાત. મને લાગે છે કે આ કથા એ શીખવે છે કે ઇતિહાસના મોટા પ્રવાહો વચ્ચે પણ વ્યક્તિગત પસંદગી, પ્રેમ અને બલિદાનનું કેટલું મહત્વ છે.
અને એ પણ કે સૌથી ખરાબ સમયમાં પણ, નફરત વચ્ચે પણ, માનવીય આત્મા ઉમદા હેતુ શોધી શકે છે જો પ્રેમથી પ્રેરિત હોય.
ખરેખર. અને વિચારવા જેવી વાત એ પણ છે કે શું કાર્ટન જેવા વ્યક્તિગત બલિદાન ખરેખર સમાજમાં ફેલાયેલા વેરના ચક્રને તોડી શકે છે, કે એ માત્ર એક નાની ક્ષણિક જીત છે? આ પ્રશ્ન કદાચ ડિકન્સ આપણા માટે છોડી જાય છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.